हे वादित्र घोषा विनत बहुजना यस्य नित्यं भवन्ति दुःखग्नो यत्र वाति प्रणत जन मन आह्लादकारिश्च वायु। महापुरुषों नो सान्निध्य दुखी जीवन ने सांत्वना प्राप्त करनारू बने छे। भगवान नु शरण अने जीवन में सत्संग नो सत्वारो मानस बिल्कुल शांत अने सुखी बनावी शके छे। कोई पण आवेली दुखनी परिस्थिति ने हळवी करी नाखवी એટલે દુઃખગ્નો, દુઃખને તોડી જ નાખે, દુઃખને ઉભું જ ના રહેવા દે। જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પોતે એવો વ્યવસ્થિત અંદર પ્રવેશ કરી જાય તેને દુઃખ દુઃખનો અનુભવતા એની અંદરથી જ એ પોતાનો આનંદ શોધી લે। પરીક્ષિત મૃત્યુ આવ્યું, શ્રાપ મળ્યો ને, પણ એ દુઃખની પરિસ્થિતિમાંથી એને પોતાનો આનંદ શોધી લીધો। હરિશ્ચંદ્ર સત્યનો ધર્મ પાળતા દુઃખ અનેક આવી પડ્યા, પણ બધા દુઃખોની અંદર પ્રવેશી જઈને સત્યના ધર્મનું પાલન કરવાનો આનંદ સુખ એને મેળવી લીધો। જેને વેદો કહે છે સત્યમ વદ, બધી જ પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદ પરિસ્થિતિઓ દુઃખદ ઘટનાઓની અંદર પણ એણે હું મારો સત્ય ધર્મ સાચવી શકું છું, એનો મને ખૂબ ઊંચો આનંદ છે। દુઃખો ક્યાંક હોય ગયા એટલે વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રવેશ કરીને, પોતાના પરિવારમાં પ્રવેશ કરીને એને જે કઈ પરિસ્થિતિઓ હોય એની અંદર સાનુકૂળ બનાવી લઈને જો અંદર પ્રવેશ કરી શકે અને જો થોડુંક સમજણ કેળવે તો અવશ્ય એ સુખ શાંતિ બંને મેળવી શકે છે। મહાપુરુષો દિવ્ય ચેતનાઓનું સાનિધ્ય આ જ છે। સત્સંગનો સથવારો માણસને દુઃખની અંદર પણ દુઃખી નહીં થવા દે। આવો મોટો રાજા કહેવાય અને રંતિદેવ 16 દિવસનો ભૂખ્યો હોય પણ એ ભૂખના દુઃખની અંદર પણ કોઈક વૃદ્ધ કોઈ ભૂખ્યો પ્રાણ જઈ રહ્યો છે એના પ્રાણ બચાવવાનો ધર્મ આનંદ લઈને પોતાના દુઃખમાં પ્રવેશી જઈને એ આનંદ લઈ શકે છે। પોતાના દુઃખના વિસ્તારમાં પ્રવેશ કરીને એમાંથી એ સુખનો આનંદ મેળવે છે। મને બીજાને બીજાના પ્રાણ બચાવી શકું છું ભલે હું ભૂખ્યો છું। તો દુઃખગ્નો યત્ર વાતિ, અહીંયા આગાડી દુઃખને ફેડી નાખવું અને એ જે સ્થિતિ હોય માણસની સંઘર્ષની જ હોય અને જીવન સંઘર્ષ વગર પાંગરી શકાતું નથી, પાંગરતું જ નથી। સંઘર્ષમાં દુઃખના આવેગોની અંદર પણ પાંડવો વનવાસમાં છે, યુધિષ્ઠિર બેઠા છે ને દ્રૌપદી સહિત 5 જણા ઉપાલમ આપી રહ્યા છે યુધિષ્ઠિરને, માનસિક ત્રાસ એટલો બધો વધી ગયો, એટલો બધો વધી ગયો કે મોટા ભૈયા તમારે લીધે આ બધું, 5 આ તમારે તમારે લીધે અમારી આ દશા, જંગલમાં ભટકવાનું, ભૂખે મરવાનું। તો યુધિષ્ઠિર એક બાજુએ વૃક્ષ નીચે બેસીને ખૂબ ચિંતિત વ્યથિત હતા, દુઃખી હતા. એટલામાં કૃષ્ણ આવ્યા પેઠાને. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ મારા જેવો કોઈ દુઃખી હશે આ દુનિયામાં? કોઈ ક્ષત્રિય દુઃખી જન્મ્યો હશે મારા જેવો? હું કેટલો બધો દુઃખી છું. આ વાતો ચાલતી હતી. ભગવાને કહ્યું, તારી વાત કે યુધિષ્ઠિર તમારી વાત સાચી છે, સમજુ છું. એટલામાં વ્યાસજી આવી પહોંચ્યા. વ્યાસજી તેમના દાદા થતા હતા. તો કે છે, એ વાત વ્યાસ તમને સમજાવશે. વ્યાસ ઋષિ આખી સમસ્યા કહી કે મારી આ સમસ્યા છે, ક્ષત્રિકુળમાં જન્મેલો મારા જેવો કોઈ દુઃખી આ દુનિયામાં સૃષ્ટિમાં હશે ખરો? વ્યાસજીએ એક પછી એક એક પછી એક જીવનની પંક્તિ મૂકતા ગયા. કોઈ યુધિષ્ઠિર, આના જેટલા તમે દુઃખી છો? કે છે, ના પ્રભુ. નળરાજા, હરિશ્ચંદ્ર, આ બધી એક પછી એક પછી, કે એમના જેટલો તો હું દુઃખી નથી. કે છે, છતાં એમણે પોતાનો ધર્મ નિભાવ્યો હતો. વ્યાસજીએ દુઃખની અંદર પણ સાંત્વના ને સુખ ની એવી ધીરજ બંધાવી, યુધિષ્ઠિર બેઠા થઈ ગયા. તો જીવનની અંદર હર ડગલી, હર શ્વાસે પગલે સંઘર્ષ અને દુઃખો તો, યાતનાઓ તો રહેવાની જ છે. ક્યાંય કોઈ દિવસ એમ ન માનશો કે કોઈ પણ ક્ષેત્રમાં, નોકરી કરવા જાઓ, ધંધો કરવા જાઓ, ખેતી કરવા જાઓ, સંઘર્ષ તો બધે જ છે, ઉપાધિઓ બધે જ છે. પણ જે જેટલું મળવાનું છે, જેટલું કે વધતું ઓછું મળ્યું, એમાં તમારી માનસિક સ્થિતિ તમે એવી તૈયાર રાખો કે જેથી પ્રતિકૂળ અવસ્થાની અંદર દુઃખ ન થાય, લાગે કઈ નહીં, મહેનત કરી છે, ઓછું આપ્યું એની ઈચ્છા, બીજે વર્ષે વધારે, જો ગઈ વખત ઓછું આપ્યું તું, આ વખત વધારે મળ્યું ને. આમ દુઃખની અવસ્થાની અંદર પણ માણસને પોતાના દુઃખની બાંધછોડ કરતા આવડવું જોઈએ. દુઃખનો આપણા મનની અંદર એ વિચારો આવવા જોઈએ કે મારી દુઃખની અવસ્થાને હું કેવી રીતે હળવી બનાવી શકું. પેલી વાત છે ને, દુઃખનું પોટલું લઈને ફરતો હતો, દુઃખનું પોટલું લઈને ભગવાનની પાસે ગયો સ્વપ્નમાં. ભગવાન એને આવતો જોઈને હસ્યા, ભગવાન તમે કેવા છો? હું દુઃખનું પોટલું આટલું બધું મારાથી ઉંચકી નથી શકાતું, એ માથે લઈને આવ્યો છું, તમને હસવું આવે છે? અમારી દુઃખીની આવી મશ્કરી કરો છો? આવો, તારું પોટલું લઈ નીચે મૂક, મારીએ ગાડી મૂક. હાશ. પછી પૂછ્યું, પ્રભુ આ બધા પોટલા શાના છે? કોના? તે કે દુઃખના જ છે. તે કોના છે? તે જો ઉપર નામ લખેલા છે. તે થયું કે મારું પોટલું આટલું વજન વાળું છે, તો પ્રભુ આપની એક આજ્ઞા લઉં, આ પોટલામાંથી એક બદલી લઉં, મારું પોટલું મૂકીને બીજાનું લઈ લઉં. તો કે તને છૂટ છે લે. તે નામ વાંચતા વાંચતા જોયું કે પોતાના ગામની અંદર એક બહુ મોટો શેઠિયો ઉદ્યોગપતિ હતો. એની નજરે કે જોયેલું કે આ તો બહુ સુખી માણસ છે. તો કે છે, ભગવાન આ પોટલું છે ને એ મને આપી દો. કે લઈ જા. તો કે ફલાણા નામનું છે, તું લે ને, પણ જોઈ લે એક વાર, તને ઠીક લાગે તને ઠીક લાગે લે. એને પોટલું છોડ્યું, દુઃખનું પોટલું હતું ને, જોયું કે છોકરો એક પરદેશ જતો રહેલો, આડે રસ્તે ચડી ગયેલો, બે ફેક્ટરીઓ બિલકુલ બંધ કરી દેવી પડેલી, બે ખોટમાં ચાલે, પોતાને પાંચ છ રોગ હતા શરીરમાં, દવાઓ ખાય, એની પત્ની પણ એવી રીતે કે ઘરમાં અશાંતિ, એક દીકરી પોતાની ઘેર પાછી આવેલી ને હડતાલો પડતી ને પગાર વધારામાં, કે પ્રભુ આ પોટલું તો મારા કરતા ઘણું ભારે છે, પાછું બાંધી દીધો. થોડી વાર એમ કે છે કે બીજું પોટલું તારે જે જોવું જોઈએ, એને બધા જ પોટલા ફેદ્યા. આના કરતા તો મારે એકલાનું પોટલું હલકું છે. બેઠો થોડી વાર પછી ભગવાનને કહે છે કે હું જઉં, કે તારી ઈચ્છા, સ્વપ્નની વાત છે. પોટલું માથે મૂક્યું, ચાલવામાં મુશ્કેલી પડે, ભાર એટલો દુઃખનો, પંદર એક ડગલા ગયો હશે ને ભગવાન ખડખડાટ હસ્યા, એટલે પેલો લથડતે પગે માથે પોટલું આમ પાછું વાળીને જોયું. પછી અજીબ ભગવાન, તમે અમારા ગરીબની દુઃખીની મશ્કરી કરવા વાળા તમે છો, તું પાછું અહીંયા આવેલા. જો ને એક કામ કરને, આટલા બધા પોટલા લોકો મારી પાસે મૂકી ગયા છે ને નિરાંતે છે, તું તારું પોટલું અહીંયા મૂકીને જા ને, દુઃખનું પોટલું ભગવાન ગાડી જ મુકાય. એને લાગ્યું કે વાત સાચી, થોડોક વિચાર કર્યો, માથેથી જેવો ઉતારવા જતો તને એવું સ્વપ્ન તૂટી ગયું. જો માણસને પોતાની સમજદારી ન હોય તો દુઃખના પોટલા એને ભગવાને માથેથી ન ઉતારી શકે. તો અહીં તો જય મહારાજના સાનિધ્યમાં કહ્યું, આવો અહિયાં દુઃખગ્નો યત્ર વાતી પ્રતિદિનમનો આહ્લાદકારી છે. જુઓ મહારાજને ત્યાં કેવી શાંતિ છે, આવીને કેટલી સરસ શીતળતા લાગે, મનને ટાઢક લાગે, ચાલો ને થોડું બેસી, આનંદ આવે છે. તો જે જીવનની અંદર સાચી સમજ, એ જ દુઃખનો ભાર હળવો કરી શકે. જો માણસનામાં પોતાનામાં સાચી સમજ ન હોય તો ક્યારે પોતાના દુઃખનો ભાર આ દુનિયાના કોઈ છેડે ભગવાનની અગાડી ઉતારી ના શકે. આહ્લાદકારી છે વાયુ, પણ એ તો ભગવાનના સાનિધ્યમાં, જય મહારાજના સાનિધ્યમાં આનંદકારી વાતાવરણ છે, એના સ્પંદનો, એનું આખું જે વાયુમંડળ છે આહ્લાદકારી. ચાલો ને ભલે ઘેરથી દુઃખી આવ્યા હઈએ, પણ દરવાજામાં બેસીએ એટલે હાશ, અંદર આવીએ એટલે નિરાંત થઈ જાય. બેસીએ સાનિધ્યમાં, બેસો ને શાંતિ છે. પણ સંસાર તો સામે ઉભેલો છે નજર સમક્ષ, હાશ કરતો બેસે ખરો, દર્શન કરે, પણ પાછો ઉઠીને દરવાજા બહાર જાય એટલે પેલો દરવાજા બહાર પેલા પોટલા ઉભા જ હોય, રાહ જોઈને ઉભા હોય, અને પાછું ત્યાંથી શરૂઆત થાય કે અહીંયા જવાનું છે, આ બાકી છે, આટલા વાગે પહોંચવાનું છે, અનેક ઉપાધિઓ દુઃખ. તો ભગવાનનું સાનિધ્ય આપણને જો આટલી બધી બાંયધરી આપતું હોય, આવો યત્સંગાત ગેહે વાદિત્ર ઘોષા, જેના સાનિધ્યમાં આપણા ઘટમાં આપણા જીવનમાં વાજા જ વાગ્યા કરે, વાજા જ વાગ્યા કરે. યત્સંગમ સમદમ સહિતા, જેના સાનિધ્યમાં યમ નિયમ સંયમના બધું જ સાથે એને પ્રાપ્ત થાય. સમદમ આઠો જામ સંયમ નિયમ, આપણી પોતાની જીભ ઉપર સંયમ. જો ચોવીસે કલાક હોય ખાવાને બોલવા બેવમાં, પણ માણસો જીભ ઉપરનો સંયમ ગુમાવી બેઠો તો જોજે ને કેટલા ડાયાબિટીસ વાળા હોય છે. કેમ જીભ ઉપરનો સંયમ ગુમાવી બેઠેલા છે. પણ જે હંમેશા જાગ્રત રહે, એ બી મારું શરીર મારે કોઈ ભાડવાતને ભાડે નથી આપવાનું, અને એવા ભાડવાત આવે કે ઘર ખાલી જ ના કરે, ડાયાબિટીસ ખાલી કરે, બ્લડ પ્રેશર ખાલી કરે, એ અંદર પેટ એટલે પછી કાયદો જ બતાવે કે હવે નહીં ખસવાનું, હું તો તમે રહો છો હું રહેવાનું છું. તો એ જે માણસ સંયમ ગુમાવે છે, પોતાની ઉપર પોતાની જાતનું નિયંત્રણ ગુમાવે છે ને, ત્યારે આ બધા અંદર પેસી જાય અને પછી ખસે નહીં. પણ લઈને બેઠા હોય, અંદર પેસવા જ ના દે, અને કદાચ આવ્યો હોય તો એક બે દાડા વિદાય કરે, ચાલો તાવ આવ્યો છો નીકળ, ખાવાનું આલે તો ભાઈ પડ્યો રે, શરદી થઈ હોય બે દિવસ ના ખાવ જોઈ, શરદી એમની એની મેં નાસી જશે, આ ઘરમાં રહેવા જેવું નથી, ભૂખે મરીએ છીએ. લંઘનમ પરમ ઔષધમ, ઉપવાસ એ મોટામાં મોટું ઔષધ છે, મેડિસિન છે. કોઈ પણ ઉપાધિ રોગ શરીરની અંદર આવે ને, તમે સમજી રાખો કે સવારે શું ખાધું તું ને, અત્યારે પેટમાં કેમ દુખ્યું, અત્યારે કેમ ભૂખ નથી લાગી, ખ્યાલ આવી ગયો ચલો અત્યારે નથી ખાવું, તો કાલે સવારે તબિયત આપણી સારી થઈ જ જવાની છે. પણ અત્યારે ભૂખ નથી લાગી છતાંય ખાધું, અનાજ બગાડ્યું અને સવારે ઉઠે તાર તબિયત બગાડવાની, સમદમ. જો સંયમ હશે કે મારું પેટ અંદરથી ના કહે છે તો બહાર ગલે બન ગમે એટલા કે ના તમારે ખાવું જ પડશે, લો લો ખાવ ખાવ, તો એને અડવાનું નહીં, ગમે એટલા આગ્રહ કરે દુરાગ્રહ કરે, તો મારું અંદર પેટ ના પાડે ને તમે બહાર ગમે એટલું કહો, તો મારે આ સંયમ હોવો જોઈએ, તો જ તમે દુઃખને દૂર કરી શકશો. સમદમ આઠો જામ, સંતોની અવસ્થા છે કે ચોવીસે કલાક જેને પોતાના જીવનની અંદર સંયમ હોય, આત્મનિગ્રહ હોય, દમ, એ ક્યારેય પોતાના શરીરથી દુઃખી ન થાય. તો આ છે દુઃખગ્નો યત્ર વાતિ. માણસના જીવનમાં એની પોતાની સમજણ જ એને દુઃખમાંથી બહાર કાઢી શકે છે. સંયમ, સમજણ, સદાચાર. ક્યારેય પણ માંદગી આવે ત્યારે પોતાનું આત્મવિશ્લેષણ કરો, કઈ ભૂલ કરી હતી, ખાવાની, વ્યવહારની, જાગવાની, ઊંઘવાની, તપાસો. હા, ખોટો ઉજાગરો થઈ ગયો તો, એટલે ગમે તે તમારા જીવનમાં આવનારો ની કોઈ પણ માંગી, કોઈ પણ રોગ, એના માટે આત્મવિશ્લેષણ કરી લો. તમને ખબર પડશે કે આના વડે આટલા દિવસમાં આ કારણે આવું થયું છે, એનો સંયમ શરૂઆત કરી દો, ભૂલ સુધારી લો, તમે વગર દવાએ એમનેમ સાજા થઈ જશો. આપણે આટલી ઉંમરમાં કોઈ દિવસ ડોક્ટરની દવા નથી ખાધી. તમે તમારા પોતાના ડોક્ટર બની જાઓ. જુઓ તો આપણને રોગ અડવાનો નથી, નડવાનો નથી, દુખી થવાના નથી. પણ માણસ અનેક પ્રકારનો જાત જાતનો, જાણે કે આ પેટ નથી, જે આવ્યું તે રેલમાં મુસાફરી કરતા હોઈએ ને, જેટલા વેચવા વાળા આવતા જાય, લાઈ જોઈ રૂપિયાનું, લાઈ જોઈ પાંચ રૂપિયાનું, લાઈ જોઈ બેઠા બેઠા શું થાય પછી, પેટ ઉપર જબરદસ્તી થાય પણ બલાત્કાર કરો ત્યારે પેટ કેટલું સહન કરી લે. પેટને જેટલું માંગે એટલું આપો બરાબર છે, જબરદસ્તી કરો ત્યાં સુધી, પણ પછી બલાત્કાર કરો, તેના જેવો બલાત્કાર ખબર છે, પેલાના જમાનામાં બ્રાહ્મણો જમે લાડુ, જમે પછી કે એક લાડુ ખાય 5 રૂપિયા, હવે હવેનો લાડુ તો 11 રૂપિયા જે કોઈ ખાય તો, એમ કરતા કરતા એક હવે આ લાડુ ખાય 100 રૂપિયા ખાધો ખરો. ઘણા બધા એક જણ ને તો ત્યાં બેઠેલો તે સ્ટેન્ડ ત્યાં સુધી ગયો, ઉંચકીને લઈ જવું પડ્યું. અલ્યા કે બહુ લાડુ, અરે મારા કરતા પેલા જોઈતા રામે ખાધા હતા ને તો સીધો સ્મશાનમાં લઈ ગયા. કે મેં તો ઓછા ખાધા જ, કે છે તમે મને ઉંચકીને લઈ જાઓ છો. તે સમધમ, જ્યાં માણસ પોતાના જીવનનો સંયમ ગુમાવી બેસે ને ત્યાં દુઃખી થવાનું. એટલે કયા પ્રકારનો અસંયમ આપણા આપણા આપણાથી થયો છે એને માણસે જાતે તપાસવું પડે. બસ પોતાની જાતને તપાસતા આવડ્યું ને, તે પોતાની સમજણ જ દુઃખગ્નો યત્રવાથી, દુઃખોને નાશ કરનારી સાચી સમજણ આપણા પોતાની અંદર હંમેશને માટે વસાવી દેવી જોઈએ, સ્થિર કરી દેવી જોઈએ. કે ભાઈ ગરમી બહુ ખૂબ પડે છે માટે બપોરે માપનું થોડુંક જ ખાવ, નહીતર આકળ વિકળ થઈશું, ગરમી વધારે લાગશે ને પછી લાઈટ ગઈ હોય. પણ ગરમી ખૂબ પડે છે એટલે ખાવાની ઈચ્છા નથી, છાશ એકલી આપી દેજો ને બસ, આખો દાડો તમે નિરાંતે કાઢી રાખશો. પણ ના ના, આ ફલાણું છે ને એટલે ખાઈ લેવા દે ને, કશો વાંધો નહીં, પંખા નીચે હોઈ રહી છે પણ પંખો જ ના આવે. તો માણસ પોતાના જીવનને પોતાની જાતે સાચવી રાખે, પોતાનામાં આવનારા દુઃખોને માટે પહેલેથી પાર બાંધી દે. આવવાનું છે અને ત્યાં જ ખાળી રાખો, અહીં સુધી આવે નહી. તો જય મહારાજ નું સાનિધ્ય આપણને આ સત્સંગ વડે જીવન સમજાવે છે, જીવનના સંયમ સમજાવે છે, જીવનને જીવતા સમજાવે છે. અને જો એટલું જ મળી જાય આપણા જીવનમાં આપણને, એ જો સમજ અને એ સમજણની અભાવ આપણા જીવનમાં સતત વયા કરે, શ્વાસોશ્વાસની અંદર રહ્યા કરે. જેમ શ્વાસોશ્વાસમાં અભાવ તો જોઈએ છે તો જીવી શકાય, એમ આરોગ્યપ્રદ નિરોગી જીવવું હોય તો સમજણની શ્વાસોશ્વાસની હવા પણ આપણામાં હંમેશા બની રહેવી જોઈએ. જો જમવા બેસતી વખતે એ હવા છે પણ ચૂક્યા, જેમ શ્વાસ ચૂકીએ તો માણસ ગભરાઈ જાય, એમ જમવામાં સંયમ ચૂકીએ તો માદા પણ બીમાર પડીએ. સમદમ આઠો જામ, હંમેશા સંયમ વાળી જિંદગી જાગ્રત હોવી જોઈએ કે અમારાથી ખોટું થઈ રહ્યું છે. ભાવે છે સરસ પણ શરીરને અનુકૂળ નથી માટે એને નહીં ખાવું જોઈએ. જમણની સીઝન છે, ઉનાળો છે, શ્રીખંડ બહુ સરસ આવે, ટાઢો મજાનો આઈસ્ક્રીમ ખાઈ લો ને આવું થશે, ડાયાબિટીસ પછી ગોળીઓ ખાઈ જશું, ગેલી પછી હેરાન કેટલું થવાનું. પણ પાક્કો નિયમ હોય, આપણે જ કહી દીધેલું છે કે શિખંડ માગીએ તો આપણી થારી મૂકવાનો નહીં, ગ્રસ્તાને કહી દીધેલું છે માગીએ તોય નહીં મૂકવાનો. બસ આજે સંયમનો શ્વાસોશ્વાસ પછી મદા પડે ખર, એવી દ્રઢતા સમદમ સંયમ અને નિયમન આપણામાં આપણા પોતાનું હંમેશને માટે હોવું જોઈએ, તો જ એ આપણને પ્રાપ્ત થાય. કેવું વિગત મળ્યું તમ, કોઈ પણ જાતનો મળ, કોઈ પણ જાતની ઉપાધિ દુઃખ અશાંતિ રહે જ નહીં. અને એ રીતે જે મારાનું સાનિધ્ય આપણને સદાય સમજણવાળું, આનંદવાળું, સુખવાળું અને આરોગ્યવાળું બનાવે.